सबसे पहले तो आप थोड़ा सा अपना परिचय दे दीजिए।
अच्छा, मैं मारू नाम छत्रजीत भाई दादा बापू खाचर दरबार से चोटीला अने मारा ग्रांडफादर अहींना राजा हता चोटीलाना।
अच्छा।
दरबार हता अने आम जुओ तो ऑल ओवर इंडिया में प्रिंसली स्टेट 562 हता, એમાંથી કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં 255 જેવા હતા એવું અંદાજિત વાત છે એમ। અને એમાં એ વખતે ચોટીલામાં મારા મોટા બાપુના બાપુ, મારા ગ્રાન્ડફાધરના ફાધર સાદુલ બાપુ દાદા બાપુ દરબારશ્રી સાદુલ બાપુ દાદા બાપુ ખાચર ત્યારે અહીંના રાજા હતા ચોટીલાના। એમના વહીવટના શાસનમાં એવું હતું કે ત્યારે એમની પ્રજા જે ગામડાઓની હતી, ચોટીલા પ્રિન્સલી સ્ટેટ નીચે આમ તો 100 ગામ ઉપર છે પણ ભાયાતી ગામ, બધા ભાઈઓના ભાગ પડતા। મારા દાદાના બાપુ જે સાધુ બાપુ હતા એ મોટા ભાગદાર હતા અહીંના, એટલે પ્રિન્સલી સ્ટેટ તરીકે અમે એક જ રહ્યા અહીં ચોટીલામાં। અને એમના અમારા નીચે 9 ગામ હતા, અડધું ચોટીલા અને આસપાસના ગામો 9। અને એ વહીવટ કરતા ત્યારે ખેડૂતો પ્રત્યે એમની એટલી સહાનુભૂતિ હતી કે એમની પ્રજા જે અહીં ગામની હતી એ પ્રજામાં જ્યારે દુષ્કાળ પડે ત્યારે ખેડૂતોને માનો કે અનાજ ખૂટી ગયું હોય તો પછી અમારા કોઠાર હતા દરબારગઢની અંદર અનાજના, એમાંથી અનાજ આપતા ખેડૂતોને। પછી ગાયો ભેંસો ચારવા માટે તકલીફ થતી તો બહારથી ઘાસ મંગાવી આપતા, અથવા તો ખેડૂતોના ખેતરમાં ઓછા પાણીએ થતું ઘાસ વવરાવતા। એટલે એ વર્ષમાં દુષ્કાળમાં માણસોને ખેડૂતોને બહાર માલધારીઓને બહાર ન જવું પડે, પ્લસ આ બધાને જ્યારે ખેંચતાણ ઊભી થાય આર્થિક કટોકટી ત્યારે એમને આર્થિક સહયોગ પણ આપતા, એમના છોકરા છોકરીના મેરેજ હોય ત્યારે ઉપાડ પેટે એમને રૂપિયા આપતા, પછી એમનું જે ખળાવાળ આવે ત્યારે એમાં વસૂલી લેતા અને સારો વહીવટ કરતા। એટલે ત્યારે ગમે આજુબાજુના ગામડાઓમાં ક્યાંય કોઈને જેલની સજા થાય અમારા 100 ગામની અંદર તો એ લોકો એવી માંગણી કરતા કે અમને જેલ દે તો સાધુ બાપુની જેલ દેજે, કારણ કે સાધુ બાપુની જેલમાં કેદીઓને સવારે સાંજ સુખડી અને ચણાનું નાસ્તો અને જમવાનું આપતા, સુખડી ચોખા ઘીની અને ચણા એવું આપતા જેલમાં, એવું મારા ફાધરને એ વાતો કરતા। મારા ફાધરનું નામ દાદા બાપુ ખાચર, એ માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા, લાસ્ટ તાલુકો પંચાયતના પ્રમુખ પણ હતા। જે તે વખતે 75માં ઇન્દિરા ગાંધી અહીંયા આવ્યા હતા અને રોકાણ થયું હતું ત્યારે મારા ફાધર તાલુકો પંચાયતના પ્રમુખ હતા। પછી છેલ્લે લાસ્ટ 2011માં હું પોતે નગરપાલિકાનો પ્રમુખ બન્યો હતો। પછી મારા ફાધર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ હતા અને રાજકીય રીતે અમારા કાઠી દરબાર સમાજમાં પણ એમની સારી એવી નામના હતી, એમની ઓળખાણું પીછાણું પછી પોતે રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરેલો અને એમની સાથે પ્રિન્સલી સ્ટેટ ઘણા બધા આરકેસીમાં અભ્યાસ કરતા। એમના ટાઈમે મારા ફાધર આરકેસીમાં ભણતા રાજકુમાર કોલેજ ઉપર રાજકોટમાં, ત્યારે પ્રિન્સિપાલ તરીકે પીટર રોજર્સન હતા અને એમની સાથે બધા રોલિંગ પ્રિન્સ બધા પ્રિન્સલી સ્ટેટ બધા એમની સાથે હતા, જૂનાગઢ જેનાબાદ રાજકોટની આજુબાજુના ઘણા બધા સીટો પણ હતા। અને પછી મારા જે દાદા બાપુ, મારા ફાધરના ફાધર નાના બાપુ, એમના ફાધર સાધુ બાપુ, સાધુ બાપુના ટાઈમમાં અમારા કુળદેવી છે અહીં ચામુંડા માતાજીનું મંદિર છે ને એ અમારા કુળદેવી છે, ત્યાં એ ટાઈમમાં જે તે વખતે એવું લોકો વાતો કરે છે કે એમને બલિ ચડતી પાડાની, એ પહેલાં અમારા બાપુને બધા બલીઓ ચડાવતા નિવેદ કરતા, હવે તો અત્યારે મેં સુખડી ને ચોખા અને લાપસીને એવા નિવેદ થાય છે માતાજીના, અમારે કુળદેવી છે અહીંથી 11 કિલોમીટરે બાજુમાં સૂર્ય મંદિર છે, એ અમારા ઈષ્ટદેવ છે કાઠી દરબારોના, સૂર્ય મંદિર છે બહુ ભવ્ય અને અત્યારે જોવાલાયક છે, ડેવલપ ઘણું થયું છે અને ત્યાં જમવાનું અન્નક્ષેત્ર ચાલુ છે, પ્લસ અમારો અહીં જૂનો દરબારગઢ છે ગામમાં ચોટીલા આંબલી ચોકમાં, અત્યારે અમે હાલ આ નવા દરબારગઢમાં રહીએ છીએ જે 70 વર્ષ પહેલાં બનાવેલું, જે 150-200 વર્ષ જૂનો દરબારગઢ ગામમાં છે ત્યાં મારા મોટા બાપુના દીકરા ભરતભાઈ ખાચર ને ઉમેશભાઈ ને એ બધા રહે છે, અને મારા 2 મોટા ભાઈઓ છે, સૌથી મોટા જયવીરભાઈ ખાચર જે તાલુકા પંચાયતના સભ્ય હતા, પછી બીજા નંબરના મહાવીરભાઈ ખાચર જે ચામુંડા ધર્મશાળાના ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે અને અહીંયા સ્કૂલ ચલાવે છે, અને મારે હોટલ બિઝનેસ છે અહીંયા ચોટીલા હાઈવે ઉપર સુરજગઢ હોટલ છે, અને પ્લસ એમ કે આજુબાજુના અમારા સમાજથી અમે સંગઠિત અને પરિચિત છીએ। અને માતાજીના ડુંગર ઉપર એકવાર મારા દાદા સાધુ બાપુના કુટુંબિક ભાઈ સોમલા બાપુ, એમણે બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતો વઢવાણ કેમ્પમાં, અને ત્યારે બે કેમ્પ હતા, એક વઢવાણ કેમ્પ અને એક રાજકોટ કેમ્પ બ્રિટિશર્સના પોલિટિકલ એજન્ટના. એટલે ત્યારે એ પોલિટિકલ એજન્ટ સાથે થોડી ચર્ચા ઉમા ઉતર્યા, અને માતાજીના ચામુંડા માતાજીના ડુંગર ઉપર ઘોડી ચડાવીને દર્શન કરવા માટેની એક રેસ કરી. તો એમણે મારા જે બાપુના ભાઈ હતા, દાદાના ભાઈ, એમણે ઘોડી ઉપર ચડાવી દીધી. ચાંગી નામની ઘોડી હતી સોમલા બાપુએ. ઉપર દર્શન કરી માતાજીને પાછા નીચે આવતાર્યા. નીચે આવ્યા એટલે ઘોડી ઉપરથી આવડો મોટો પહાડ ચડવાથી નીચે આવવાથી એને શ્વાસ ચડ્યો અને ત્યાં એ ઘોડી મૃત્યુ પામી. એટલે એ ઘોડીની ખાંભી છે, અને પ્લસ બ્રિટિશ વાઇસરોય, જે વાઇસરોય નહીં પણ પોલિટિકલ એજન્ટ હતો, એની ઘોડી અડધે આવતા ચડી ન શકી, અડધે આવતા મરી ગઈ. એની ખાંભી પણ ત્યાં છે, એને પથ્થરમાં એના બ્રિટિશ વાઇસરોય કે જે પોલિટિકલ એજન્ટ હશે એનું નામ, મારા દાદાના ભાઈ રાણીંગ બાપુ સોમલા બાપુનું નામ છે, એ બધી વિગતો ત્યાં ઐતિહાસિક પુરાવા છે. એટલે ચોટીલામાં આ રીતે અમારા દાદાઓ શાસન કરતા વડવાઓ. અમે કાઠી દરબારોમાં ખાચર રામાણી શાખાના રાજવી પરિવારમાંથી છીએ.
ઓર પહેલે શાસન કા નિર્ણય કે ક્યા ક્યા હોના ચાહીએ પૂરે રિયાસત મેં, કિસ તરીકે કે કામ હોતે થે, આર્થિક જનરેશન કે લિયે, પૈસા કે લિયે કિસ કિસ તરીકે કે કામ હોતે થે, ઓર બ્રિટિશ આને કે બાદ કૈસે બદલા, ઓર ફિર આઝાદી કે બાદ કૈસે બદલા, ઉસકે બારે મેં થોડા.
ઉસકે બારે મેં હું બ્રિટિશ આને સે પહેલે મેરે પાંચમી પેઢી છઠ્ઠી પેઢી હોગી શાયદ, જો દાદા બાપુ થે વો સિમ્પલ ડ્રેસ વાલે થે, ઉસમે અચકન પાગડી સાફા તલવાર એસા કુછ પહેનાવા પહેન કે નહીં બેઠતે થે. પૂરે દિન તો સિમ્પલ સુરવાલ બોલતે ઉસકે ઉપર ભેટ લગાતે, વો અંગરખા પાબંદી કડિયા પાગડી લગાતે, તલવાર હાથ મેં રખતે, બંદૂક ભી હાથ મેં રખતે થે. અરે સબ પાછું હિન્દી ચાલુ થઈ, એટલે એ પાગડી ને પાબંદી કડિયા સાથે એમને બેસવાનો સિસ્ટમ હતી. ઘોડા સામે હતા એટલે ફળિયામાંથી ગ્રાઉન્ડમાંથી ઉતરીને સામે ઘોડાના ઘોડામાંથી ઘોડા છોડી અને ગમે ત્યારે લડાઈ થતી. અને એ કઠોર હતા, પોતે પોતાના વિસ્તારમાં પોતે ઘોડેસવારી કરી અને પોતાનો એરિયા આખો સર્વે કરતા, પછી વારંવાર ત્યાં પોતાના એરિયામાં પ્રજાનું રક્ષણ માટે જતા, ગમે ત્યારે લડાઈ થાય તો રક્ષણ કરતા, પ્રજા માટે પોતે જ લડાઈમાં ઉતરી પડતા, ધીંગણા કરતા, પોતે લડાઈમાં ઘવાતા, મરણ થતા. એમની ખાંભીઓ અહીં ચોટીલામાં છે, અમારા અહીં નજીકમાં જ એમની ખાંભીઓ છે, અમારા વડવાઓની બધાને જે ધીંગણામાં મરાઈ ગયા એમની. પછી બ્રિટિશરો આવતા એ લોકોએ થોડુંક સિસ્ટમ ચેન્જ કરી કે ગામ એમની હદ 12 ગામ 10 ગામ 6 ગામ એમના હદને સીમાડા નક્કી કર્યા. ત્યાં એમણે પથ્થરના પહેલાં પથ્થર ખોડી અને સીમાડા નક્કી કરી દીધા. સીમાડા આવ્યા પછી અંદરોઅંદરની લડાઈ ઝઘડા બંધ થઈ ગયા, લૂંટફાટ ઓછી થઈ ગઈ બ્રિટિશરોએ. પણ મોટા મોટી નુકસાની એ થઈ કે રાજા મહારાજાના કુંવરોને એ ઇંગ્લિશ કલ્ચર વેસ્ટર્ન કલ્ચર ઉપર લઈ ગયા. તે સુટેડ બુટેડ રાજકુમાર કોલેજ, ભજવાન ટીજી કોલેજ, મેયો કોલેજ અજમેર, એમાં ભણાવીને વેસ્ટર્ન કલ્ચર ઉપર આખા લઈ ગયા. કાર આવી ગઈ, થોડા ઘણા સિસ્ટમમાં બધા ચેન્જ, ઘોડેસવારી ઓછી થઈ ગઈ, તલવારો ઓછી થઈ ગઈ, રિવોલ્વરો પિસ્ટલ 12 બોર એવા હથિયારો આવી ગયા. દેશી હથિયારો ભૂલાઈ ગયા, જૂના નવા લેટેસ્ટ ટેકનોલોજીવાળા બધા હથિયારો લાવ્યા એ બ્રિટિશરો. અને બ્રિટિશરો સાથે બેસતા ઉઠતા પહેલાં અફીણ પીતા, તો અફીણનો નશોય સારો હતો અફીણનો, અને અફીણના નશાથી કોઈ લડાઈ ઝઘડા ધીંગાણામાં ઘવાણા હોય, ઘાયલ થયા હોય તો એને એનું ઓલું ન થાય, એને ચમક ન ઉપડે, અથવા તો એને પોતાને એવો અહેસાસ ન થાય કે મને વાગ્યું છે એમ, એટલું બધું અફીણનો નશો રહેતો, કેપ રહેતો. અને જ્યારે અત્યારે તો દારૂના, ત્યાર પછી બ્રિટિશ કલર આવતા ઇંગ્લિશ વાઇનના બધાને સિસ્ટમ કરાવી દીધી, એટલે એ શરાબ ઇંગ્લિશ દારૂથી બધા શૂટેડ ને વેસ્ટર્ન કલ્ચર ઉપર ઉતરી ગયા. એટલે પછી થોડો બધો પહેરવાશમાં અહીં થોડોક ડિફરન્સ આવ્યો, અને પ્રજાનું ધ્યાન રાખતા બંધ થઈ ગયા કે ભાઈ પ્રજાનો જે હાલતું છે માલશે. આપણે દરબારગઢમાં પેલેસોમાં બેઠા બેઠા વહીવટ કરતા, એટલે આઝાદી આવવા પાછળનું મેઇન કારણ એ. બ્રિટિશરોએ થોડા ઘણા અમને કોમળ બનાવી દીધા, એટલે કોમળ બનતા એમ કે ભાઈ જંગલમાં ન જવું, ઘોડેસવારી ન કરવી, લડાઈ ઓછી કરવી, સીમાડા બંધાઈ ગયા એટલે એ બધું ઓછું થઈ ગયું. પછી ઓફિશિયલી વર્કઆઉટ રહ્યા બધા કે ભાઈ પોલિટિકલ એજન્ટ એ ઓફિસમાં જવું, કામકાજ કરવું, પાછું આવવું, એ બાય કાર જવા આવવાનું. ત્યારે અમારે ઇંગ્લેન્ડથી બધાને કારો આવી જ હતી, અને બધા રાજા મહારાજા પ્રિન્સલી સ્ટેટો પાસે તો બધા પાસે કાર હતી. અમારે તો ફેમિલી મેમ્બરના 3 હોય તો 3 કારો હતી, અને એને વિશેષ અધિકાર પછી લાસ્ટ આઝાદી આવવા પાછળના કારણો આ મેઇન હતા. પછી આઝાદી આવ્યા પછી હજી એ પ્રજા, આજ કદાચ હું માનું છું ત્યાં સુધી 70 વર્ષ જેવું થવા આવ્યું આઝાદીને, 70-75 વર્ષ થવા આવ્યા, છતાંય અમારા ગામ ગ્રામ્ય પ્રજા ચોટીલા તાલુકાની અથવા તો અમારા મોરડી, કુંડડા, કુંભારા અમારા જે ગામો છે, ઝીંઝુડા, ચોટીલા, એ પ્રજા અમને પણ આજની તારીખે, અમારી ઉંમર તો નાની છે, મેં મારા ફાધરે કોઈ રાજાશાહી જોઈ નથી, છતાં મારા ફાધર દાદા બાપુને એટલું માનતા, અમને પણ આ પ્રજા અત્યારે નવા વર્ષના દિવસે, બેસતા વર્ષ દિવસે આજુબાજુના ગામમાંથી, અહીં ચોટીલા ગામમાંથી અમને નવા વર્ષના બેસતા વર્ષના દિવસે રામ રામ કરવા આવે, એમાં મળવા આવે, એમાં નાળિયેર સાકરના પડા એ લઈને ફૂલનો હારથી અમારું સ્વાગત કરે ને અમારા પગે સાકરનો પડો નાળિયેર મૂકે, અને એવું હજી આજે પરંપરા ચાલુ છે અહીંની. અને જે તે વખતે મારા ગ્રાન્ડફાધર અને બધા આ અમુક પ્રજા ઉપર જે ટેક્સ ઓછા કર્યા હોય, રાખ રખાવટ હોય, પ્રજાનું ધ્યાન રાખ્યું હોય, તો એને થોડુંક લાગણી હોય અમારા પ્રત્યે કે અમારા દરબાર કે રાજા બહુ સારા હતા, એમણે બહુ રાખતા, એટલે રાખ રખાવટને હિસાબે આજની તારીખે અમારું ગામ આજુબાજુના ગામડા ગ્રામ્ય વિસ્તારોમાં અમારી પ્રજામાં બહુ સારો હોલ્ડ છે અને અમારું રાખે છે અને અમે એનું રાખીએ છીએ. એનું કામ હોય તો અમે અડધી રાતે કોઈ સરકારી કચેરીના કામ હોય તો અમે પણ જઈએ છીએ.
અચ્છા, ઠીક હે. ઓર પહેલે જો જમીન મે ખેતી, ચરાઈ, પાણી, ડેમ, ઉસકા સારવાર, ઇસ તરીકે કે નિર્ણય કે કેસે કરના ચાહીએ, કેસે યુઝ કરના ચાહીએ, ઇસકા નિર્ણય આપ કેસે લેતે થે પહેલે ઓર અભી?
હા, પહેલે મેરે દાદાજી કે પિતા જો સાધુ બાપુ થઈ હે, ઉન્હોને ક્યા નિર્ણય લીધા થા કે યહાં જો ખેડૂત લોગે, અમારા ખેડૂત છે જે કંઈ આજુબાજુના, એ ખેડૂતો માટે સિંચાઈની યોજના ચોમાસા સિવાય કંઈ નહોતી, એટલે એમણે એવો આઈડિયા કર્યો કે ભાઈ ડેમ બનાવીએ આપણે નદી ઉપર, મોરડીમાં, ચોટીલામાં બધે ડેમ બનાવવા માટેની એમણે વ્યવસ્થા કરી. તો ત્યારે એ કંઈ એવું નહોતું કે રાજાશાહી હતી એટલે લાખો રૂપિયા અમારી પાસે હોય, કારણ કે જે ખેડૂતો પાસેથી મહેસૂલીનો જે ભાગ આવતો એ અમારા ફેમિલીને, રોયલ ફેમિલીને અથવા દરબારગઢનું રિનોવેશન કે અમારા ખર્ચા નીકળે એવું, પછી વધારાના એક્સ્ટ્રા ઓલા કરવા માટે મારા ગ્રાન્ડફાધરે એવું કીધું કે ભાઈ લોન લઈએ આપણે બ્રિટિશ ગવર્મેન્ટમાંથી. લોન લઈને મોરડીનું તળાવ 120 વર્ષ પહેલાં સાદુર સાગર એનું નામ છે, સાર્દુલ સાગર, એ ડેમ એમણે બંધાવ્યો. બંધાવ્યા પછી ખેડૂતોને પાણી આપવાનું ત્રણ ગામમાં ચાલુ કર્યું. એ ત્રણેય ગામની જે મહેસૂલી પાણીની આવક થાય એમાંથી એ ડેમની જે લોન લીધી હતી એના હપ્તા ભરપાઈ કરવાનું ચાલુ કર્યું. અને 45ની આસપાસ એ ડેમના હપ્તા ભરીને ડેમ છૂટો થયો. જ્યારે અમારે ઇન્કમના સ્ત્રોત ઊભા થયા એ ટાઈમે આઝાદી આવી ગઈ 47માં, એટલે પ્રજા માટે જે સ્પેશિયલ ડેમ બનાવે એવું થયું. અને અત્યારે આજની તારીખે અમે ગમે ત્યારે મોરડી જઈએ કે કુંડડા કે કુંભારા કે આજુબાજુના ગામ છે ત્યાં જઈએ તો અમારું માન સન્માન જળવાય છે. અમારી ખેતીની જમીનો પણ ત્યાં આજની તારીખે મોરડીમાં, કુંડડામાં, કુંભારામાં, ચોટીલામાં બધે છે જ. ચોટીલામાં પણ અમારી જમીન છે ઘણી અને અમારા ખેડૂતો અહીંયા ઘાંચી છે, પરમારો છે, બધા ઘણા અમારા ખેડૂતો છે અને અમે એકબીજા હળીમળીને રહીએ છીએ. એ અમારું ખૂબ દરબાર તરીકેનું માન જાળવે છે. અમે અમારી પ્રજા અને પબ્લિક તરીકે અમે એનું માન પૂરું જાળવીએ છીએ. જો માલધારી કે નહીં, રાજાશાહીના ટાઈમમાં જો માલધારીઓ હતા બધા, અમારા રબારી, ભરવાડ, કોળીમાં અમુક માલધારી હતા, એ બધાને જ્યારે નબળું વર્ષ થાય અને દુષ્કાળ પડે ત્યારે દુષ્કાળમાં એમને વીડમાં, અમારા વીડમાં મફત ચારવા દેતા, પછી એ ઘાસ ખૂટી જાય તો આજુબાજુના વિસ્તારમાંથી ઘાસ મંગાવી આપતા. પ્લસ એ સિવાય માનો કે અમુક ખેતરો એવો આવે વીડની પાસે, એમાં ત્યારે પણ ઘાસનું બિયારણ મંગાવી અને ઘાસ વવરાવતા. તો આ વર્ષમાં એમ કે આપણા ગામના માલધારીઓનો આ વર્ષનું પાર ઉતરી જાય, એ લોકોને બહાર ક્યાંય જવું ન પડે અને અહીંને વ્યવસ્થા થઈ જાય એમની. એ સિવાય અમારે જે સિસ્ટમ હતી કે ભાઈ આ લોકોને અનાજ આપો આપણા દરબારી કોઠારમાંથી, તો એને બાળ બચાવ માટે જ્યારે તકલીફ હોય ત્યારે કોઠારમાંથી અનાજ આપતા, અને પછી આ માલધારીઓને એવી વ્યવસ્થા કરતા કે મફત ઘાસની વ્યવસ્થા કરાવી દેતા અને પૈસા ન લેતા, અને એ લોકોનું ગુજરાન એવી રીતે ચલાવતા અને કોઠારમાંથી અનાજ આપતા. અને ત્યારે કંઈ બહુ કેશ પૈસાની જરૂર નહોતી વાપરવાની, જે કંઈ ઘણું અનાજ ને કપડાં ને માલઢોર, અને કદાચ કોઈના માલઢોર ભરી ગયા હોય કે ચોરાઈ ગયા હોય તો એ અમારી જવાબદારી હતી. મારા દાદા સાધુ બાપુ, નાના બાપુ એ બધા એવો સરસ વહીવટ કરતા કે અમારા માલધારીઓ રબારીઓના ભેંસું ચોરાઈ ગયું હોય તો અમારા દરબારગઢમાં ત્યારે અમે 500-500 ગાયું ભેંસું રાખતા, એટલે એમાંથી બે ભેંસું એને આપી દેતા અથવા તો એને પૈસા આપી દેતા રોકડા કે ભાઈ તારે પૈસાની જરૂર છે તો આ બે ભેંસની કિંમત. અથવા તો જો બે ચાર દિવસ અઠવાડિયે 10 દિવસ અમારા સિપાહીઓ માણસો ફસાયતા હતા એ આજુબાજુમાં ગોતે, પછી બાપુના નામ ઉપરથી આજુબાજુના ગામડામાં ચોટીલાનું નામ પડે એટલે કોઈ ચોર લૂંટારું લઈ ગયા હોય તો એ ભેંસું પાછી આપી જતા, ગાયું બધું માલઢોર જે ચોરાઈ જતો એ પાછી આપતા, પાછું આપી દો તો અમે અમારા માલધારીને પાછી આપતા. પણ પાછી ન આવે ને બહુ દૂર પાકિસ્તાન બોર્ડરમાંથી પાકિસ્તાન વ્યા જતા ત્યારે ગાય ભેંસ માલ એ જ કિંમત ગણાતી માલઢોર જ, એટલે એ પાકિસ્તાન વ્યા જાય તો પછી પાછા આવવાનું અશક્ય છે. એટલે પછી અહીંથી અમારા દરબારગઢમાં ભેંસું એમાંથી બે ભેંસું બે ગાયું આપી દેતા.
और ऐसे कुछ तो खेती हो गई, कुछ के माल हो गए, कुछ ऐसे भी लोगों के वर्ग होते हैं जिनके पास जमीन नहीं होती, जो लेबर का भी काम करते हैं, इन सब लोगों के लिए किस तरीके का
काम था राजासाहेब?
राजासाहेब
वक्त आ लोग ने एवं काम सौंपता कि अमारो बगीचो से एमा रावणा जांबुड़ा था, पछी अमारी अमुक खेती अमे घरे राखता કે ખેડૂતને વાવવા ન આપતા, કે 200 વીઘા ઘરે જમીન રાખી છે તો એમાં એ લોકોને પગારથી ખેતી કરાવતા એની પાસે. પછી અમારા ઘોડા જે હતા દરબારગઢની ઘોડારૂમાં 15 હોય 20 હોય 25 હોય એ ઘોડા હાંચવાવાળા હોય એને પગાર આપતા. પછી ગાયું ભેંસું અમારી દોતા, ચારવા જતા, ઊંટ હોય તો ઊંટ, આવા બધા માલઢોરના જે પાછળ માણસો રાખતા એ, પછી અમારી વિડીયોમાં, પછી મંદિરો, માનો કે સાધુ બ્રાહ્મણો છે તો ગામના મંદિરો છે કે ઠાંગનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પૂજાપાઠ કરતા, એમને એની જમીન આપતા. પછી હરિજનો છે, બંગી છે, ઈ સમાજ છે નાનો, કે કોળી સમાજમાંથી અમુક મજૂર હોય, પછી વાઘરી છે, એ લોકોને તળાવમાં પાણી ખૂટી જાય પછી એને તરબૂચ છે એવું આવવાની છૂટ આપતા, અને એ લોકોને મજૂરી મળી રહે એટલા માટે બધા બ્રિટિશ વાઇસરોય આવતા અહીંયા શોખથી. તો આપણા મોલડીના તળાવમાં મગર હતી બહુ, એટલે બ્રિટિશ પોલિટિકલ એજન્ટ અહીંયા આવે અથવા બીજા સ્ટેટો આજુબાજુના રાજકોટથી બિલખા સ્ટેટ દાદા બાપુ આવતા, રાજકોટ સ્ટેટ આવતા ધર્મેન્દ્રસિંહજી, એ બધાને મગરનો શોખ હતો. સૌરાષ્ટ્રમાં બહુ ઓછી મગર હતી, એટલે અમારા મોલડીના તળાવમાં મગર હતી ને એટલે એ માણસો વાઘરી હતા ને એને 4-5ને મોકલે એટલે એ સાંકળથી મગરને બહાર લઈ આવતા, અને એ લોકો આ પોલિટિકલ એજન્ટ એ બધા જોતા એને. પછી એ ટાઈમમાં તો શિકારની છૂટ હતી એટલે માણસો એવા બધા આડાવળા થોડા ઘણા કામમાં જોડાઈ જતા, અને જે કામમાં કાંઈ ન હોય કે કાંઈ ન હોય તો એક દરબારી રસોડું હતું કે એ અલગથી હતું દરબારગઢની બહારથી. એ રસોડામાં જે કોઈ ગામમાં કે અમારા આજુબાજુના ગામમાં અમારી પ્રજા જે પબ્લિક હતી રાજાશાહીમાં અમારા સ્ટેટની અંદર, એ તમામ જ્ઞાતિના પબ્લિકને એ રસોડું ખુલ્લું જ હતું. દાદા બાપુનું રસોડું તરીકે પ્રખ્યાત હતું. સાધુ બાપુના બાપુનું નામ દાદા બાપુ હતું. એ બહુ ભક્તિવાન ને કર્મવાન હતા. એ એમ કે ધાર્મિકતા કરતાં વધારે વિશેષ પબ્લિકનું રાખવામાં માનતા કે એમને ભૂખ્યા દુખ્યા ન રહેવા જોઈએ આપણા પ્રજામાં. તો એ જનરલ દરબારી રસોડું હતું. તો એ દરબારી રસોડામાં બપોરે સાંજે 2 ટાઈમ જમવાનું ચાલુ, કોઈ પણ ગરીબ માણસ મજૂર ન મળ્યું હોય કોઈ તો એ ત્યાં આવીને જમી જતા.
કુછ જમીન કે ઉપયોગ કે ઉપર કુછ આપકે ખુદ કે નિયમ થે, ઓર અગર વો નિયમ થે ઓર કોઈ ઉસ નિયમ કો તોડતા થા તો ક્યા હોતા થા?
ત્યારે એ ટાઈમમાં એવું હતું કે જમીનો ખેડૂતને વાવવા માટે આપતા, એ અમારા ગણોતિયા ગણાતા. હવે એ જમીન વાવે પછી એમાંથી જે જમીનની ઉપજ આવે એની ખળાવાડ વર્ષમાં 1 વખત ભરાતી. એ ખળાવાડ દરબારી ખળાવાડ કહેવાય, ગામના પાદરમાં હોય ત્યાં બધા હોઉં પોતપોતાની જમીનની જે ઉપજ આવી હોય, કપાસ છે કે અત્યારે તો કપાસ ઓછો હતા તો જાર ને બાજરા ને એવું જ વધારે હતું, ઘઉં છે એ બધું લઈને ત્યાં આવે, એટલે ત્યાંથી અમારા માણસો, અમારા દીવાનો, કામદારો આ બધા ત્યાં હિસાબ કિતાબ કરતા, અને ત્યાંથી માનો કે 1/2 ભાગ હોય, 50% હોય, 40% હોય એવો હિસ્સો લેતા, પછી કોઈ મંદિરોના ને એવા હિસ્સા થોડા ઘણા કાઢતા, અને પછી જે હિસ્સો આવ્યો એ અમે લઈ જતા દરબારના કોઠારમાં દરબારગઢના, અને એમાંથી આવક થતી. પણ છતાંય ખેડૂત પાસે એમ કે ન થયું હોય અનાજ અથવા ઓછું થયું હોય, એના ફેમિલીના જીવન નિર્વાહ માટે ઘટતું હોય તો એ લેતા નહીં અને જતું કરતા એની ઉપર. પછી આ કરની ને મહેસૂલી કરની આકરી સજા અમારા સ્ટેટમાં નહોતી કે ભાઈ આ ખેડૂત પાસેથી જમીન આંચકી લ્યો અને કાઢી મૂકો એને, કે ભાઈ એના છોકરા ભલે ભૂખ્યા રહે પણ અમારું જે કર છે એ લેવો જ, એવું નહોતું. અમારા દાદા તો બહુ એમાં માનતા કે ભાઈ આપણી પ્રજા સુખી હોય તો રાજા સુખી, પ્રજા દુઃખી તો રાજા દુઃખી, એટલે એ ટાઈપનો એમનો નેચર હતો.
આજ કે સમય મેં જો આપ દેખ રહે હૈ જો પરિસ્થિતિ અભી જમીન નેચર કી જંગલ કી ચર્યાણ કી જો વિકાસ હો રહા હૈ ઉદ્યોગ આ રહે હૈ ઉન उनको देखते हुए अभी की जो परिस्थिति है और पहले की जो परिस्थिति है उसमें आप कुछ कहना चाहेंगे कि अब कैसा है, पहले कैसा था और इनकी कैसे फेरफार जो आ रहा है उससे आपको क्या लग रहा है, क्या होने वाला है?
मने तो एवं लगे छे के ई टाइम में आज थी 5500 वर्ष पहला जंगलों वीड़ू में घास नेचरल बधाई झाड़वा जे बधाय सारा थाता जे ऑक्सिजन ने कार्बन डाइऑक्साइड नी जे सिस्टम छे ई प्रमाणे बहु उपयोगी अने सारा झाड़ फळाव झाड़ पण थाता वाड़ियों में देशी बियारण थी कोई दवा खातर वगरनू छाणिया खातर थी आपणे जे ऑर्गेनिक कही शकाय એવા બધા ખોરાક હતા. ગાય ભેંસો માટે સરસ મજાના વીડના ઘાસ છે, રજકા છે એવું ખવડાવતા, ખોળ કપાસિયા ખવડતા. એટલે દેશી સિસ્ટમથી એનું દૂધ પણ સારું હતું, ઘી પણ સારા. દેશી ખોરાક, વ્યવસ્થિત માણસોને હલનચલન, ઘોડેસવારી, એના હિસાબથી એક્સરસાઇઝ થતી અને માણસો સારા એવા ના તંદુરસ્ત તબિયત રહેતી અને કોઈ એમને દવાખાનાની બહુ જરૂર ન પડતી. અત્યારના હાલના આ ડેવલપિંગને હિસાબે આજે અત્યારની ગવર્મેન્ટ કે જે કંઈ સિસ્ટમ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું કે જે કંઈ ગણોય કે અત્યારની નવી સિસ્ટમ પ્રમાણે ફેક્ટરીઓ છે એના ફેક્ટરીના પોલ્યુશનથી ઘણું બધું નુકસાન થાય છે અને અહીંની પ્રજામાં ઘણા ફેરફાર આવ્યા છે. કપડાંથી લઈને બધે ચેન્જ થઈ ગયું છે. પછી વાહનો થતાં હલનચલન કે એક્સરસાઇઝ બંધ થઈ ગઈ એટલે ખોરાક એવી લાગવા માંડ્યો અને અત્યારે બધા માણસોને બહારનું ખાવા પીવાનું વધી ગયું છે. એના હિસાબે શરીર સ્વાસ્થ્ય પણ બહુ ખરાબ હાલતમાં છે. હર દરેક 10-15 માણસે એક તો હોસ્પિટલની દવા લેતો જ હોય છે. પહેલાં આ સિસ્ટમ નહોતી, દવાખાના નહોતા, હોસ્પિટલ નહોતા, છતાંય માંદું માણસ ન પડતું અને સાજા રહેતા. અને ત્યારનું જે બ્લડ હશે કે જે કાંઈ એની સિસ્ટમ હશે ત્યારની આ દેશી કલ્ચરની કે એમાં એકદમ વાન સફેદવાળા ટેન્કોવાળા પહાડી પડછન નિરોગી શરીરવાળા માણસો હતા. અત્યારે તો હાઇટ ઘટતી ગઈ, કલર બધાના ચેન્જ થતા ગયા, પછી સિસ્ટમ આખી ફેરફાર થતો ગયો. એટલે હવે દિવસે દાડે જતાં જતાં એમ કે નુકસાની તરફ પબ્લિક માટે, માનવ જીવન માટે સાબિત થશે એવું લાગે છે.
આપકે જો રિયાસત હૈ ઉસકે અંદર સબસે બડે બદલાવ આપકો કોન સે લગતે હૈ ઓર ઉસકી વજહ સે इस विस्तार के ऊपर कैसा असर पड़ेगा उसके बारे में आप अगर लास्ट में बस कुछ बता.
हमारा विस्तार ने अंदर तो पहला हमना आज थी 25-30 वर्ष सुधी तो कहीं बदलाव लांबो फेरफार न तो पण छेल्ला 25 वर्ष थी फेरफार थई गयो छे के हमारे आजूबाजू में GIDC वांकानेर मोरबी राजकोट थान फेक्टरी ने इंडस्ट्रीज बहु थई गई छे. એટલે અમારા ખેડૂતો, અમારા ગામડાઓના, અમારી પ્રજા જે બધી ત્યાં કારખાનામાં, ફેક્ટરીમાં કામે જાય છે મજૂરી અથવા તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ, લેબર કોન્ટ્રાક્ટ સિસ્ટમથી, એટલે એનામાં એ બદલાવ ઘણો આવ્યો છે. દેશી જે સિસ્ટમ હતી એના બદલે અત્યારે વેસ્ટર્ન કલ્ચર ઉપર એ ચડી ગયા. પછી માલધારીઓને અમારો નેશનલ હાઈવે રાજકોટ અમદાવાદ શિક્ષક હાઈવે છે એને હિસાબે માલધારીઓ બધાએ ગાય ભેંસ ઓછા કરી, ઘેટા બકરા ઓછા થઈ ગયા. ઊંટ બહુ હતા અમારા તાલુકામાં, ઊંટ તો અત્યારે બહુ ઓછા ગામમાં, 2-5 ગામમાં ગણ્યા ગાંઠે કદાચ 25-50 ઊંટ હોય તો ભલે મારા ખ્યાલ. હવે ઘેટા બકરા ઓછા થઈ ગયા, ગાયું ભેંસું ધીમે ધીમે કાઢી અને માલધારીઓ રબારી ભરવડ લોકો ગાયું ભેંસું કાઢી અને ટેમ્પા આઈસર ટ્રક બધું લઈ અને હાઈવે ઉપર ધંધા કરે છે રાજકોટ અમદાવાદના, તો એમને આજીવિકાને રોજી રોટી મળી રહે છે. ગાયો ભેંસોનું ગવર્મેન્ટની થોડીક નીતિ ઓલી ગૌચર બધે વળાઈ ગયા છે, ગૌચરમાં ક્યાંય ખાલી જગ્યા રહી નથી, તો ગાય ભેંસ ચરાવવા માટે માલધારીઓ માટે કોઈ ખાલી આ દરબારોના વીડ છે એ જ છે, તો વીડ તો એમને પૈસાથી ચારવાના છે પણ છતાંય બહુ વ્યાજબી ભાવમાં એમને ચરણ મળે છે. ત્યાં સુધી એમને હજી ગાયું ભેંસું અમુક પ્રમાણમાં રહે છે ત્યાં સુધી એમના નિભાવના ખર્ચા ને બધું પોસાય છે. પછી એકદમ વીડું બંધ થઈ જશે અથવા તો આ જેમ ચરિયાણ બંધ થયા એવું થશે તો વેચાતી નિરણ લઈને જે ખવરાવી ગયો ભેંસોને એ તો એમને પોસાય નહીં ને આ ધંધો જ બંધ થઈ જાય છે. માલધારીઓનો એક બિઝનેસ હતો ને એ બંધ થઈ જશે. ખાલી માલધારીઓ તો વાહન ઉપર ચડી ગયા છે.
ખેતી ઉપર ભી કુછ અસર પડી હૈ યે ઇન્ડસ્ટ્રી?
હા, ખેતી ઉપર
પહેલે સે કમ યા ઝ્યાદા?
હા, પહેલે સે એક રીતે જુઓ તો બોર ને કુવા થતા ખેતીનું પ્રમાણ વધ્યું પણ એની અમે અત્યારે એને થવાનું પ્રમાણ વધતું જાય છે. નોન એગ્રીકલ્ચર લેન્ડ, GIDC છે, ફેક્ટરી છે, હાઈવે ઉપર હોટલો છે, પછી વસ્તી વધતી જાય એમ બાંધકામ ગામથી બાજુમાં ખેતર હોય તો એને મકાન કરવા માટે એને કરાવે અને બધાને પ્લોટિંગ કરી દે તો એ ખેતર બંધ થઈ ગયું, ખેતી ઓછી થઈ ગઈ. પછી ખેતી આમ વધવામાં ને આમ ઘટવામાં એવી પોઝિશન ઉપર અત્યારે છે.
ઓર બસ એક લાસ્ટ ક્વેશ્ચન હૈ યે, જબ આપ છોટે થે એકદમ બાળક બચ્ચે થે, તબ સે જબ આપ બડે હુએ યુવા હુએ, ઉસ સમય કી આપકી ક્યા સ્મૃતિયાં હૈ, ક્યા યાદે હૈ ઇસ વિસ્તાર મે બડે હોતે હુએ, આપને કિસ તરીકે કા અનુભવ દેખા હૈ?
દેખા એમાં મને તો પહેરવાશમાં ડ્રેસિંગ ચેન્જમાં જે ડ્રેસ ચેન્જ આવ્યો ને એ બહુ મોટો ફેરફાર આવ્યો. અમારે કાઠિયાવાડમાં સુરવાલ મતલબ ચોરણી એની ઉપર ભેટ, પછી કડિયા છે, ખમીસ છે, એની ઉપર કોટ, સાફા, દરબાર હોય તો સાફા, કોળી પટેલ હોય તો ઉપર એની પાઘડી. દરેક જ્ઞાતિના પહેલે દૂરથી જોઈને 30-40 વર્ષ પહેલાં હું ઓળખી શકતો કે આ માણસ આ જાતિનો છે. પછી ઘોડેસવારી બંધ થઈ ગઈ, ઘોડા ઘટી ગયા, પછી ઊંટ ઘટી ગયા, પછી ખેડૂતોના ખેતીમાંય બહુ ફેરફાર થઈ ગયા. પહેલાં નકરો બાજરો અને એવી વસ્તુ થતી મગફળીને એવું, હવે તો કપાસેય થાય છે, કપાસ તો 25 વર્ષથી થવા માંડ્યા, પણ એમાંય ઘણા ફેરફાર. શાકભાજી બહુ ઉગાડવા માંડ્યા, પણ શાકભાજીમાં મોટી નુકસાની છે કે આ જે રાસાયણિક દવાઓ આવી ગઈ ને એ પુષ્કળ નુકસાન કરે છે. એટલે અત્યારના લીલા શાકભાજી તો ખરેખર ખાવા જ ન જોઈએ, કઠોળ ખાવા જોઈએ. અને પહેલાંના ખોરાકને અત્યારના ખોરાકમાં બહુ ચેન્જ થઈ ગયું. અત્યારે દાળ ભાત તો ઠીક છે, પછી બીજી જે કંઈ આ નવી ચાઇનીઝ ને ફાસ્ટફૂડ ને આ બધા પંજાબી ને એ ખોરાક ઉપર વળી ગયા. પહેલાં તો દેશી બાજરાના રોટલા, દૂધ, ઘી, માખણ એ બધા ખોરાક ઉપર હતા. અને દાળઓ, દરેક જાતના દાળ બનતી, સાંજે કઢી બનતી, પછી એ સિવાયના જે મીઠાઈઓ બનતી, અમારા સમાજમાં સ્પેશિયલ હરીહો, સુખડી એ ટાઈપની વેરાયટી અલગ અલગ બનતી. એટલે આ બધું ખોરાકમાં બદલી ગયો, પહેરવાશ બદલી ગયો. પછી વાહન નહોતા પહેલાં કાંઈ અમારા એરિયા તાલુકામાં, ક્યાંય બહુ ઓછા વાહન હતા, સૌરાષ્ટ્રમાં ઓછા વાહન હતા. એના બદલે વાહન વ્યવસ્થા એટલી બધી થઈ ગઈ કે અત્યારે ગામો ગામ માણસે વ્યક્તિએ વ્યક્તિએ મોબાઈલ અને હોન્ડા, એ મોટી ચેન્જ આવી. હોન્ડા નાના એવા ગામડામાં 50-100 ગાડીઓ આવી ગઈ, પહેલાં ગામડામાં એક પણ ગાડી નહોતી, ચોટીલા તાલુકામાં એક પણ ગાડી નહોતી. મારા ગ્રાન્ડફાધર પાસે ને એક બીજા દરબાર હતા આણંદપુર, એમની પાસે 2 કે 3 કાર જ હતી, ફોર વ્હીલ, બાકી કોઈ પાસે કાર નહોતી આજથી 70 વર્ષ પહેલાં. બાઇક 50 વર્ષ પહેલાં 8-10 જણા માણસો પાસે હતી. એના બદલે હવે તો એ વ્યક્તિ દીઠ બાઇક, એક ઘરમાં 4 ફેમિલી મેમ્બર 4 બાઇક થઈ ગયા. અને ખેતીમાં માણસો ખેંચી તરફ ઓછું થઈ ગયું, ફેક્ટરી ઉપર, ઇન્ડસ્ટ્રીઝ ઉપર ને હાઈવેના ધંધા ઉપર ને વાહન વ્યવસ્થા ને એના ઉપર ચડી ગયા માણસો. એટલે આવકને આ સ્ત્રોત વધી ગયા, બેંકની લોન થતા બીજા ધંધામાં ચડી ગયા, ખેતીમાં એ બધો ફેરફાર થયો છે. પછી જંગલમાં બહુ ફેરફાર થઈ ગયા. અમારા વીડી છે પ્રાઇવેટ લેન્ડ જે, એમાં અમે હાંચવી રાખી છીએ, 12 મહિનાનો માણસો રાખી, ત્યાં વાર્ષિક માણસ રાખી અને ધ્યાન રાખે કે લાકડું ન કાપે કોઈ, અને થોડો ઘણો ગેસ આવતા એ લાકડું કાપવાનું ઓછું થઈ ગયું. અને અમે હાંચવીને બેઠા છીએ, હજી વીડીમાં જંગલ જેવું દેખાય છે. બાકી સરકારી ખરાબા છે એમાં તો ક્યાંય લાકડું કે ખડ કે ઘાસ કાંઈ થતું નથી, બને ત્યાં સુધી તો આજુબાજુની જમીનો વાળાએ વાળી લીધા છે સરકારી ખરાબા, અને એમાં એ ખેતી કરે જ બધા. અને વીડને હિસાબે થોડું ઘણું પર્યાવરણને જાળવણી છે કે ભાઈ અમારા વીડમાં અત્યારે 4 દીપડા છે, 7 ટોટલ, એમાં 1 દીપડી વિયાણી, એના 4 બચ્ચા છે. અને હાલતા અમે વીડમાં જઈને તો દીપડા દેખાય છે રોજ, હરણ, સસલા, ઘણા બધા જાનવરો દેખાય છે. આથી 30-40 વર્ષ પહેલાં બહુ ઓછા થયા હતા, અને હમણાં આ છેલ્લા 10 વર્ષમાં બહુ વધી ગયા. વરસાદનું પ્રમાણ સારું અને અમારી થોડીક ધ્યાન રાખવાની સિસ્ટમ સારી, એટલે એના હિસાબથી આ બધા ફેરફારો થયા કરે છે. એની ઉપર જો ગવર્મેન્ટ થોડુંક ધ્યાન આપે, રાસાયણિક ખાતરો ઓછા કરે, માલધારીઓ ઉપર થોડોક સપોર્ટ કરીને એમને ગાય ભેંસના દૂધ માટેની વ્યવસ્થા, ઘાસ માટેની, અમને આ વીડની વ્યવસ્થાની જરાક સપોર્ટ કરે, તો આ બધું જૂનું નેચરલ ને ઓર્ગેનિક બધાને ખોરાક મળી શકશે અને પ્રજા નિરોગી રહેશે એવું મારું માનવું છે.
ઓકે, થેન્ક યુ.